നമോ അരിഹൻ കാണം, നമോ സിദ്ധാനം, നമോ ആഗരിയാണം, നമോ ജയാണം, നമോ ലോയേ സവസാഹിനം. ആത്മവിശ്വാസം ഗ്രന്ഥ മംഗളാചരൻ തിരുപ്പാൽ അവസർ ഹിന്ദി പുസ്തകം. ശ്രീ ജിന ശാസന ഗുരു നമോ, നാനാവിധ സുഖകാര ആത്മഹിത ഉപദേശതേ കരീ മംഗളാചാര. സോഹേ ജിന ശാസന മേ ആത്മാനുശാസന ഹൃത ജാതി ദുഃഖ ഹാരി സുഖകാരി സാക്ഷി ശാസന. जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुणधारी भव्य करत उपासना. ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवन को बने उपकार नाशे मिथ्या भ्रम वासना. ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि के होत अर्थ वासना. जाते मंद बुद्धि के होत अर्थ भाषना. जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उरेदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता. इसीलिए वह दुख हारी सुखकारी रचना करता. मधुर विपाकी उपदेशाम यह यदि कतु भी भाषित हो कतु औषधि ग्राहक रोगी बन किंचित तू भय भीत न हो. गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान है. अपनी चर्चा 26 नंबर की गाथा सुधी थी हती. गया वर्षे सौमिल भाई 27 नंबर की गाथा पर स्वाध्याय करायो हतो. अपने थोड़ी चर्चा 26-27 नंबर की गाथा पर करी कारण के अपने त्यारे पण वात कही हती के 28 नंबर की જે ગાથા છે 28 નંબરની ગાથાથી આખો વિષય બદલાય છે. એટલે જે વિષય આપણો ચાલી રહ્યો છે એનો અંત 26 અને 27 નંબરની ગાથામાં આવ્યો છે. હવે અહીંયા ધર્મને પ્રાપ્ત કરવા માટેની એટલે કે ધર્મ કરવા માટેની બહુ જ સુંદર પ્રેરણાઓ આવી છે આ ગાથાઓમાં. અને એમ કહીને કે ભલે તું સંયોગોની વચ્ચે, ભોગોની વચ્ચે, સંસારની વચ્ચે, ઉદયોની વચ્ચે, ગ્રસ્ત દશાની વચ્ચે હો તો પણ તું ધર્મ અંગીકાર પ્રગટ ધારણ કરી શકે છે. 27 નંબરની ગાથામાં આચાર્ય દેવે જો ગાથા લખી તો રેમણી સાહેબે એની ટીકા લખી છે. જે આ ટીકાનો અર્થ છે એના પછી જે ભાવાર્થ છે એમાં પ્રશ્ન ઉત્તર છે એ બધું ચોરીમાંથી સાબે લખ્યું છે. તો ચોરીમાંથી સાબે 27 નંબરની ગાથામાં એટલી બધી સરસ યુક્તિ દ્વારા, લોજિક દ્વારા વાતને સિદ્ધ કરી છે. જો આપણે ધર્મ કા ફલ 26 નંબરની ગાથા જોઈએ. દેખો જિસકે મન મે રહતા ભલે પ્રકાર ધર્મ કા વાસ अपने प्राण हरण करने वाले का भी न करे वह घात. किंतु धर्म बिन पिता पुत्र भी हरे परस्पर प्राणों को. अतः धर्म ही सब जीवों का एकमात्र रक्षक जानो. अपने बात कही थी धर्म एकमात्र जीव माटे रक्षक रूप है. फिर रक्षक धर्म हमारा हो वो धर्म हमारा फिर साथी. जग में न हमारा कोई था हम भी न रहे जग के साथी. તો ધર્મ એકમાત્ર જીવને રક્ષક છે. જો આપણે ખાલી એનો ભાવાર્થ વાંચીએ છીએ અને પછી આપણે 27 નંબરની ગાથા લઈએ. ધર્મ બુદ્ધિ હોને પર કોઈ કિસી કો નહીં મારતા ઓર ધર્મ બુદ્ધિ ન હોને ન હો તો લોક એક દૂસરે કો મારતે હૈ. મારતે હૈ એટલે કસાઈ કરે છે, ક્રોધ આદિ ભાવ રૂપે પરિણમે છે, તીવ્ર રાગ દ્વેષ ના ભાવ રૂપે પરિણમે છે. ખ્યાલ આવે છે? તો એ પ્રકારે જીવ શું કરે છે કે કસાઈ ભાવ રૂપે પરિણમે છે. તીવ્ર કસાઈ ને જેને હમણાં સ્વામીભાઈ વારંવાર મોક્ષા પ્રકાશ ગ્રંથ ને કેટલો યાદ કર્યો, તો થોડી સાબે આપ ભાવ ને સંકલેશ પરિણામ કીધા. પ્રિયંકા, ત્રણ પરિણામ છે જીવ ના મુખ્ય. કયા કયા ત્રણ પરિણામ છે બેટા? ત્રણ જીવ ના કયા પરિણામ છે? એક સંકલેશ પરિણામ, એક વિશુદ્ધ પરિણામ અને એક શુદ્ધ પરિણામ. તો જેના જીવનમાં ધર્મ નથી, જેના જીવનમાં ધર્મ નો અભાવ છે, જે જીવ ધર્મ થી દૂર છે, જે જીવ દેવશાસ્ત્ર ગુરુ ના સાનિધ્ય થી દૂર છે, એ જીવ ના પરિણામ માં નિરંતર આખો દિવસ કયા પરિણામ થાય છે? મને સંકલેશ પરિણામ, તીવ્ર કસાઈ નો પરિણામ. અહીંયા કીધું ને પિતા પુત્ર, આવી ને વાત, પિતા પુત્ર ને, પુત્ર પિતા ને, પરિવારજન એકબીજાને ચલાવે છે, એકબીજાનો ઘાત કરવા તૈયાર થયા છે. નથી સાંભળતા એવા કેસીસ આપણે બોલો કે જે પિતા હતા એને બે પુત્ર, એની પત્ની, પોતાને બધાને મારી નાખે, બધાને મારી નાખે ને પોતાને પણ મારી નાખે. તાસુ શા કયા પરિણામ છે? આ તીવ્ર કસાઈ નો પરિણામ. અને આ તીવ્ર કસાઈ નો પરિણામ કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે એ જીવ ના જીવનમાં ધર્મ નો લોભ, ધર્મ નો અભાવ. ધર્મ કોને કહેવાય? સાદી ભાષામાં ધર્મ કોને કહેવાય? ધર્મ ની પરિભાષા શું છે? ધર્મ કોને કહેવાય? એ બધી પરિભાષા તો છે, વસ્તુ સ્વભાવ એ ધર્મ છે, દંશન મુનો એ ધર્મ છે, ચારિત્ર ખલ્યુ એ ધર્મ છે, અહિંસા પર્વ એ ધર્મ છે, એ બધી પરિભાષા તો છે. પરંતુ એનાથી પણ સરળ ભાષામાં ધર્મ કોને કહેવાય? જે પરિણામ જીવને આકુરતા રહિત કરે, અનાકુર કરે, સમજો નિર્ભાર કરે. નિર્ભાર કરે, નિર્ભારતા. જે પરિણામ જીવને નિશંક કરે, નિર્ભય કરે, એ પરિણામનું નામ ધર્મ છે. બહુ પ્રેક્ટિકલ વાત કરીએ, સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગે ધર્મ છે તો ઉત્કૃષ્ટ ધર્મ છે, પરંતુ એની ફીલિંગ, એનો અનુભવ, એનું વેદન, એની પ્રણતિ, એની પ્રતીતિ કેવા પ્રકારની હોય છે? કે જે જીવે ધર્મ અપનાવ્યો છે અને ધર્મ રૂપે પ્રણમ્યો છે, તો એવા જીવના પરિણામ એવા ઉત્કૃષ્ટ હોય છે કે ગમે તેવી કેટલે પહાડ જેવી પ્રતિકૂળતા આવી જાય તો પણ જ્ઞાની ધર્માત્મા, આત્માર્થી હોય, સાધનની હોય, મુમુક્ષુ હોય, સાધના કરવા વાળો જીવ હોય, તો એ પહાડ જેવી પ્રતિકૂળતા આવી જાય તો પણ એ આત્મસંતોષ ગુમાવશે નહીં. કેમ? કારણ કે એને ધર્મ ની ખબર છે, વસ્તુ સ્વરૂપ ની ખબર છે, એને કર્મ સિદ્ધાંત ની ખબર છે, એને પુણ્ય પાપ ના ઉદય ના ખેલ ની ખબર છે, એને બે દ્રવ્ય ની સ્વતંત્રતા ની ખબર છે, એને ક્રમબદ્ધ પર્યાય ની ખબર છે, એને ચાર અભાવ ની ખબર છે, એને એક દ્રવ્ય બીજા કીધું હમણાં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કાંઈ ના કરી શકે એવી અંદર માં શ્રદ્ધા વર્તે છે, તેવા જીવ ની શ્રદ્ધા ને કોઈ લગાવી નહીં શકે, એના જીવનમાં ધર્મ છે. તમને ખ્યાલ આવે કે કેટલી સરસ ગાથાઓ છે. આપણને કહે છે કે તમે ભોગ ની વચ્ચે છો, ઓકે, સંયોગો ની વચ્ચે છો, ઓકે, ઉદયો ની વચ્ચે છો, ઓકે, તમે ગ્રસ્ત જીવનમાં છો, બાળ બચ્ચાઓની વચ્ચે છો, એ બધાની વચ્ચે રહીને પણ તમે ધર્મ કરી શકો છો, પ્રગટ કરી શકો, મોક્ષ માર્ગની શરૂઆત થઈ શકે. ચાર બિંદુ કીધા યાદ છે? ચાર બિંદુ, ધર્મ નો ક્રમ, સમ્યક દર્શન નો ક્રમ. અમે કેટલું સરસ બધું, બહુ સરસ ચર્ચા કરી હતી, અમે બહુ સરસ ચર્ચા કરી. ચાચા બે શાસ્ત્ર ગુરુ ની શ્રદ્ધા, સ્વપન ની શ્રદ્ધા, સાત સત્ય ની શ્રદ્ધા, સ્વપન ની શ્રદ્ધા ને સ્વ ની શ્રદ્ધા. તો કીધું ને પીડિયન ગતિ નો જીવ કરી શકે, નરક ગતિ નો જીવ કરી શકે, આટલી અપાર પ્રતિકૂળતા ની વચ્ચે, અપાર અનુકૂળતા ની વચ્ચે દેવો દેવગતિ માં જઈને સમ્યક કરે છે. અસંખ્યાત દેવ દેવગતિ માં સમ્યક લઈને જાય છે, તો જાય છે, પણ ત્યાં જઈને પણ ઉત્પન્ન થાય છે કે નહીં? સમ્યક દર્શન તો ચારુ ગતિ ના જીવ ઉત્પન્ન કરી શકે છે. એ તો છે બધી જે સરસ છે, ભવ્ય હોવો જોઈએ ને, એનો સંસારમાં રહેવાનો કાળ કેટલો હોય? મેક્સિમમ મેક્સિમમ કેટલો હોય સંસારમાં રહેવાનો પાર અર્ધકુંડલ પરાવર્તનનો હોવો જોઈએ તે જીવને ધર્મ પ્રગટ થઈ છે. મેક્સિમમ સંસારમાં રહેવાનો કાળ જેનો અર્ધકુંડલ પરાવર્તનનો છે એ ધર્મ પ્રગટ કરવા માટેનો પ્રયત્ન કરશે અને ધર્મ પ્રગટ થશે અને સંસારથી મુક્ત થયા વગર રહેશે નહીં. બહુ સરસ 26 નંબરની ગાથા આવી જેમાં આપણને ખૂબ પ્રેરણા આપી કે ધર્મ બુદ્ધિ હોને પર કોઈ કિસી કો નહીં મારતા. મારતા તો બહુ જૂની વાત છે, કોઈ કિસી કે બારે મેં બુરા નહીં વિચારતા. એટલી વિશુદ્ધિ, એટલા વિશુદ્ધ પ્રણામ થઈ જાય છે કે એકબીજા માટે મારવાનું, કાપવાનું ને લડવાનું ને એ તો દૂર, પરંતુ દૂર ભાવ એકબીજા માટે નથી આવતો. અને આવી પણ જાય તો ધર્મના સહારે, તત્વજ્ઞાનના સહારે એ જીવ પાછો વળીને એ ભાવોનું પ્રતિક્રમણ કર્યા વગર નથી. કેમ? કારણ કે એને ખટકે છે. કેમ? કારણ કે એના બેકગ્રાઉન્ડમાં સમજાય છે ધર્મ, ધર્મના સિદ્ધાંતો સમજાય છે, દેહશાસ્ત્ર ગુરુનો ઉપદેશ, ગુરુદેશની વાણી એના બેકગ્રાઉન્ડમાં ચાલે. એટલે આવી પણ જાય ભૂમિકા અનુસાર પરિણામ આવી પણ જાય તો પણ એ તત્વજ્ઞાનથી પાછો વળીને એનું પ્રાયશ્ચિત છે, પ્રતિક્રમણ છે, ખેદ ખિન્નતા છે, એ પ્રકારની પ્રગતિ ઉત્પન્ન થયા વગર રહેતી નથી કે મેં કોઈ જીવને ક્ષણિક ઉદય ભાવ અને ક્ષણિક અનિત્ય એક સમયના પર્યાય ભાવથી કેમ છે. સુરતી ગુજરેશજીની વાણી સમાવાની શું હતી? ખ્યાલ છે ને બધાને? સુરતી બાપુની ગુજરેશની સમાવાની શું હતી? મેં કોઈ જીવને, કોઈ પણ જીવને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો મને ક્ષમા કરશે. બોલો, આટલી સૂક્ષ્મ ક્ષમા સંયોગથી જોયા. આપણે તો એકબીજાને સંયોગથી જોઈએ ને એકબીજાને. બોલો, શરીરથી, સંયોગથી, ઇન્દ્રિય સંયોગ, જ્ઞાન, અરે પર્યાયથી, એક સમયની પર્યાયથી અગર મેં કોઈ પરમાત્માને જોયું, કેમ કે ગુરુદેવજીને બધા પરમાત્મા દેખાય, બધા ભૂલેલા ભગવાન છે, બધા પરમાત્મા છો, પરમાત્મા છો, ભગવાન છો, ને ભગવાન ભગવાન છો, ભગવાન થાઓ મંત્ર કહેતે હે, એ ભગવાન છો, ભગવાન થાઓ મંત્ર કહેતે હે, સમજાનુ કઈ કર પ્રેમ સે પુકારતે હે, એ ગુરુદેવ કો પાના ઔર ગુરુદેવ કો સુનના, બડા ભાગ્ય માનેંગે ભગવાન બનેંગે. જો તો ધર્મ બુદ્ધિ હોને પર કોઈ કિસી કો નહીં મારતા. ધર્મ બુદ્ધિ ન હો તો લોગ એક દૂસરે કો મારતે હૈ, ક્યોંકિ બલવાન નિર્બલ કો મારતા હૈ ઔર ઉસસે ભી બલવાન ઉસે મારતા હૈ. ઇસ પ્રકાર સર્વ લોક નષ્ટ હો જાયેગા, પરંતુ લોક મે ધર્મ કી પ્રવૃત્તિ સહજ હૈ, ઇસીલિયે જીવો કે પરસ્પર રક્ષા કરને કે પ્રણામ ભી હોતે હૈ. મારવા વાળા છે તો રક્ષા કરવા વાળા પણ છે. ખ્યાલ આવે છે? ધર્માત્મા અધર્માત્માઓ છે, જે પાપીઓ છે તો ધર્માત્માઓ પણ છે. ક્રૂર પ્રણામ કરવા વાળા છે તો કોમળ પ્રણામી જીવો પણ છે અને રહેશે અને હતા અને રહેશે. નહીતર તો આખું વિશ્વ નષ્ટ થઈ જાય, પણ એવું ક્યારે બનવાનું નથી. તો કહે છે કે સહજ પ્રવૃત્તિ હૈ, ઇસીલિયે જીવો કે પરસ્પર રક્ષા કરને કે પ્રણામ ભી હોતે હૈ. તિર્યન શાદિક ભી બિના પ્રયોજન. બોલો, કેટલી સરસ વાત આપણે વાંચતા લીધી હતી. તિર્યન શાદિક ભી બિના પ્રયોજન છોટે જીવો કો મારતે હુએ નહીં દેખે જાતે. હાથી વગેરે કોઈ ભી જે નિર્બળ જીવો હોય એને કોઈ દિવસ પ્રયોજન વગર નહીં મારે. મને જોજો, તો તિર્યન ગતિના જીવમાં પણ આટલી કરુણા છે તો આપણે તો મનુષ્ય ગતિના જીવો છે, અને એમાં પણ જૈન કુળ, અને એમાં પણ સાચા દેહશાસ્ત્ર ગુરુ, અને એમાં પણ આવી ઉત્કૃષ્ટ તત્વની અહિંસાની વાત મળી છે. તો આપણને તો ખરેખર જીવ રક્ષાનો અને સાથે સાથે સૌથી પહેલા તો પોતાની રક્ષા, સ્વરક્ષા, સ્વદયાનો ભાવ આપણને તો વર્તવો જ જોઈએ. એટલે ધર્મ હી લોક કા રક્ષક હૈ. જો ધર્મ લોક કા રક્ષક હૈ, વો અપને સાધને વાલે કા રક્ષક કૈસે ન હોગા. જે ધર્મ લોકની રક્ષા કરે છે, તો જે જીવ ધર્મની સાધના કરે છે તો ધર્મ એની રક્ષા કેમ નહીં કરે? સીતાજીની રક્ષા કોણે કરી? અગ્નિ પરીક્ષાના કારણે ધર્મ એ રક્ષા કરી. ચાર અનિયોગ ને પૂછશો ને તો ચારે અનિયોગ આ પ્રશ્નના અલગ અલગ ઉત્તર આપશે. કર્ણાનિયોગ ને પૂછશો કે સીતાજીની રક્ષા કોણે કરી તો ઉત્તર અલગ આવશે. અને કર્ણાનિયોગ ને કહેશો, પૂછશો તો કે કર્મના ઉદય કરી, શરણા યોગ ને પૂછશો તો કે તેની વિશુદ્ધતા એ કઈ ક્યારે પ્રતિમાન યોગ ને પૂછશો તો કે એનું નામ આ પુરાણો ના પાના પર લખાવાનું હતું એટલે એની રક્ષા થઈ. અને દ્રવ્યાનિયોગ ને પૂછશો તો એની ખરેખર સ્વરક્ષા પોતાના અંદરના સમ્યક્ત ના ભાવથી થઈ. સમ્યક્તિ હતા ભાઈ, ખ્યાલ આવે છે? તો એ રીતે વાત છે. ઇસીલીએ ધર્મ કોઈ અપના ભી રક્ષક જાણકર ઉચકા સેવન કરના ચાહીએ. એટલી કરુણા તું ગમે તે કર ભારમાં, પરંતુ ધર્મ થી વિમુખ થતો નહીં. ધર્મ થી વિમુખ નહીં થતો. વ્યાપાર કર, ધંધો કર, પરિવારમાં રે, ખ્યાલ આવે છે? પરંતુ ધર્મ થી વિમુખ થતો નહીં, ધર્મ ને નહીં છોડતો. એ સંસ્કાર ને પોતાની પ્રગતિમાં એનું સિંચન કરવાથી વિમુખ નહીં રહેતો એમ કે છે. હવે જો આના પછી ની ગાથા આપણે લઈએ, બહુ સરસ ગાથા છે. ધર્મ કા ઘાત કરને સે પાપ હોતા હૈ. જો હવે અગર ધર્મ છોડી લે તો કીધું ધર્મ કા મથાન બરાબર વાત છે, ઉઠાની કા છે ને, ધર્મ કા પાપ સોરી ધર્મ કા ઘાત કરને સે પાપ હોતા હૈ. ક્યા 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 કરને સે પાપ હોતા હૈ? ધર્મ કા ઘાત, ધર્મ કા અનાદર, ધર્મ સે વિમુખ, સમજાય છે? અને તીવ્ર ધર્મ ને કીધું ને હમણાં સ્વામીભાઈ કેટલી સરસ વાત કરી કે મનુષ્ય ગતિ પાસે કેટલો બધો વધારે પડતો સંરક્ષણ ના નરક ગતિ કરતા તિર્યક ગતિ કરતા મનુષ્ય ગતિના જીવોનું સંરક્ષણ વધારો છે. હવે એ સંરક્ષણ નો સદુપયોગ નહીં કરે ધર્મ સાધનમાં, સ્વાધ્યાય આદિ કરવામાં, દેવશાસ્ત્ર ગુરુ આદિની આરાધના ભક્તિ આદિમાં, તો એ સંરક્ષણ ક્યાં જશે બોલો? એ ક્યાં વેડફા છે બોલો? એનો દુરુપયોગ થશે કે સદુપયોગ થશે બોલો? આજે અહીંયા ન બેઠા તો આગળ ક્યાં શું કરતા હો, ક્યાં હોત તો? આજે ક્યાં છે બધા બધા જીવો? ક્યાં છે? શું કરી રહ્યા છે? મંદિર થી દૂર છે, ધર્મ થી દૂર છે, સ્વાધ્યાય થી દૂર છે, તો પાપમાં લાગેલા છે. એક સામાન્ય ચર્ચા છે, ઘણા બધા પોતાનો સ્વાધ્યાય પણ કરતા હશે ઘરે બેસીને, પણ એક સામાન્ય ચર્ચા છે, ખ્યાલ આવે છે? તો ધર્મ નો અગર ઘાત કરે છે અને વિષય ભોગ ને ભોગવે છે તો એ તારી તીવ્ર આસક્તિ બતાવે છે, ખ્યાલ આવે છે? એ તારી તીવ્ર વિષય ભોગો પ્રત્યેની એ તારી તીવ્ર રુચિ બતાવે છે, એ તારી તીવ્ર પાપમય પ્રગતિ નો સૂચક છે ભાવતા. એટલે કે છે ધર્મ કા ઘાત કરને સે પાપ હોતા હૈ. બહુ સરસ ગાથા છે. જો હવે આમાં જે તર્ક આપ્યા છે ને બહુ સરસ. યહાં પ્રશ્ન હૈ કે વિષય સુખ કો ભોગતે હુએ પ્રાણીઓ કો પાપ કા ઉપાર્જન હોતા હૈ, અતઃ ઉન્હે ધર્મ કેસે હોગા? પ્રશ્ન વાંચજો બરાબર. વિષય પ્રશ્ન શું છે? જો વિષય સુખ કો ભોગતે હુએ પ્રાણીઓ કો ક્યા હોગા? પાપ કા ઉપાર્જન હોગા. અરે વિષય સુખ ની વચ્ચે છે, ભોગ આદિ ની વચ્ચે છે, પરિવાર ની વચ્ચે છે, જોબ આદિ કરીએ છે, ધંધો વ્યાપાર કરીએ છે, તો એ બધા જે પરિણામ છે એનાથી શું થશે? કે પાપ નું ઉપાર્જન થશે, પાપ ઉત્પન્ન થશે. અતઃ ઉને ધર્મ કેસે હોગા? એસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મેં દેતે હૈ. એટલે આ અંતિમ ગાથા છે, જે ગાથામાં આપણને પ્રેરણા આપે છે કે જે તું ગુણસ્થાન અને ભૂમિકામાં ઉભો છે ત્યાં તને એ યોગ્ય વિષય કચાય આદિના પરિણામ તો આવવાના છે. બેસિક જે સામર્થ્યો સામર્થ્ય ધ્યાનથી સાંભળો, બેસિક જે પરિણામ છે તો આવવાના. હવે આપણે જે ભૂમિકામાં ઉભા છે તો ભોજન આદિ બનાવવાનો ભાવ, ખાવાનો ભાવ, કમાવાનો ભાવ નહીં આવે, આવશે તો કઈ એની રાહ નથી. મેં લાસ્ટ ટાઈમ તમને કહ્યું કે એક અંતર કીધો તો, તમને યાદ હોય તો એક અંતર કીધો તો, ભોગ અને ભોગાશક્તિ વચ્ચે અંતર કીધો તો, ભોગ અને ભોગાશક્તિ શું છે અંતર? બોલો સમય આવ્યા છે તમે હતા ક્લાસમાં. ભોગ અને ભોગાશક્તિ વચ્ચે શું અંતર? એક સામાન્ય અંતર કહું છું, ભોગ એ જડની ક્રિયા છે અને ભોગાશક્તિ એ જીવના પરિણામ છે. ભોગ એટલે જે સામાન્ય જે ભોજન આદિ કરવાની ક્રિયા છે, ભોગ જે સામાન્ય જે આપણી દૈનિક ક્રિયા છે, જે દિનચર્યા છે, એમાં જે થવા વાળા જે ભોગના પરિણામ છે, સમજાય છે? એની જે પ્રવૃત્તિ છે એ તો છે જ ને, તો રહેશે. પરંતુ અહીંયા કોનો નિષેધ છે આ ગાથામાં, સમજાય છે? આ ગાથામાં નિષેધ છે ભોગાશક્તિ. वे जीव भोगासक्ति पूर्वक आसक्ति पूर्वक समझाए थे रुचि पूर्वक जे जीव आ विषय भोग में आयो अने एनी सामे धर्म आत्म कल्याण आत्म परमात्मा नु स्वरूप देव शास्त्र गुरु आदि जी दूर थी जाए એને ઇગ્નોર કરે છે, એને ગૌણ કરે છે, એને નિગ્લેક્ટ કરે છે, એને અનઇમ્પોર્ટન્સ આપે છે, એને મહત્વ નથી આપતો, એની મહિમા નથી, રુચિ નથી, તો એવા જીવને તીવ્ર પાપનો બંધ થાય. અમે તર્ક વાંચીએ, સાચે તર્ક એટલો સરસ છે અને થોડીક ભૂમિકા બાંધીશું આપણે આ વાત આજે કરશું અને નેક્સ્ટ ટાઈમથી આખો નવો વિષય પ્રારંભ કરશું. તો ભોગ અને ભોગાશક્તિ સમજાય છે, જ્ઞાનીઓ ભોગ ભોગવે છે પણ ભોગાશક્તિ પૂર્વક નથી ભોગવતા. ચક્રવર્તી છે, તીર્થંકર છે, ઇન્દ્ર છે, ત્રણ ધારણા આપ્યા છે અહીંયા આની ટીકામાં જે હમણાં આપણે વાંચ્યું. ખ્યાલ આવે છે? જો હવે વાંચ્યું આપણે તો અત ઉન્હે ધર્મ કેસે હોગા ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મે દેતે હે. પાપ નહીં સુખ ભોગ માત્ર સે. ઉદાહરણ આપણે જોયું તો યાદ આવે તો મિષ્ટાન ઉદાહરણ આવ્યું છે. પાપ નહીં સુખ ભોગ માત્ર સે ધર્મ ઘાત સે હોતા પાપ નહીં અજીર્ણ મેષ્ટાન ગ્રહણ સે અધિ ભોજન સે અપને આપ. યાદ આવ્યું? સામાન્ય અગર તમે મિષ્ટાન ખાઓ છો તો કોઈ તકલીફ નથી, પરંતુ અગર ઓવર ઇટિંગ કરી નાખો છો, મર્યાદાને ઉલ્લંઘન કરીને એકાદ કિલો પેંડા ખાઈ લો તો શું થાય? બહુ ભાવતો હોય પેંડા, એકાદ કિલો તો બહુ વધારે થઈ ગયા. હા કૃપા ભાઈ દસ એક કોઈ ખાઈ લો, એમ વાતો વાતોમાં ખાઈ લો, પાંચ છ સાત આઠ નવ દસ, તો શું થાય બોલો? જો પાછો દિવસ અમે તો એકાદ છું, અમે તો અડધો પેંડો પણ ન થાય. તો અહીંયા ઉધારે થી સર થાય છે અતિ 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 ઓવર કોઈ પણ વિષય સંબંધી ઓવર અતિ આસક્તિ અતિ રાગ અતિ ગ્રદ્ધતા. શબ્દ કેટલા અતિ ગ્રદ્ધતા કહીએ ને, અતિ આસક્તિ, અતિ ભોગ આસક્તિ રાગ સમજાય છે. તો એ પ્રકારના પ્રણામ અગર જીવ કરે છે તો એને નિયમથી તીવ્ર પાપનો બંધ થાય. હું તો એ વિચારતી હતી કે જે સ્વાધ્યાયથી વિમુખ છે, કે જેના જીવનમાં સ્વાધ્યાય નથી, જેના જીવનમાં ધર્મની રુચિ નથી, જેના પરિણામમાં એ જીવના આખા દિવસના પરિણામ શું ચાલતા હશે, શું હશે, કોઈ પરિણામ શું? તો એને ઘણી વાર અવલોકન કરવું મને એમ કરુણા દયા તે જીવોના પરિણામ શું ચાલતા હશે, કારણ કે નથી શુભ ભાવ એટલે કે આ ધર્મ તો છે નહીં, સાધના છે નહીં, સ્વાધ્યાય છે નહીં, દેશાસ્ત્ર ગુરુની રુચિ છે નહીં, તત્વ સમજવાની જિજ્ઞાસા છે નહીં, આનાથી એલર્જી છે, એલર્જી કહેવાય, એલર્જી છે. તો એવા જીવના પરિણામ શું હશે આખા દિવસના? મને તો મનુષ્ય ભવ મળ્યો પુણ્યના ઉદયથી, સંયોગો મળ્યા પુણ્યના ઉદયથી, દેવશાસ્ત્ર ગુરુ મળ્યા પુણ્યના ઉદયથી, આવા આયતનો મળ્યા પુણ્યના ઉદયથી, આપણા પુણ્યના ઉદયથી આયતનો બંધાઈ ગયા, આવી પ્રતિમાઓ સ્થાપિત થઈ ગઈ, પ્રતિષ્ઠિત થઈ ગઈ, બોલો વિચાર કરો. અને આખું જીવન અગર પાપ ભાવમાં જાય છે તો સામે બંધ કોનો થાય છે? આગળ ઉદય કોનો હશે? જશે ક્યાં? કો દુર્દશા શું થશે? અવતાર ક્યાં થશે? કો ક્યાં એના અવતાર ક્યાં ઉતરશે? ક્યાં જન્મ લેશે? ક્યાં પંચ પરાવર્તનમાં ધક્કા ખાતો ક્યાંય નરક નિગોદમાં પહોંચી જશે કે નહીં? એટલે બી સરસ ગાથા છે. જો શું કે છે, જિસ પ્રકાર નિષ્ઠાન ભોજન છે અજીર્ણ નહીં હોતા. સામાન્ય ભોજન કરો એનાથી કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે સામાન્ય એટલે કમ્પેર કરતા જજો ઉદાહરણ અને સિદ્ધાંત. સામાન્ય અગર દિનચર્યામાં જે ખાવા પીવા આદિનો ભાવ છે કે જે પણ આપણા ગુણસ્થાન પ્રમાણ જે પ્રણામ છે એ પ્રણામ થાય છે તો કાંઈ વાંધો નથી, એ તો છે તો થશે. સમજાય છે બરાબર? જો જે પ્રકાર નિષ્ઠાન ભોજન છે અજીર્ણ નહીં હોતા, ઉસી પ્રકાર માત્રા કે ઉલ્લંઘન છે અજીર્ણ હોતા હૈ. ઉસકી માત્રા, જિસ પ્રકાર નિષ્ઠાન ભોજન છે અજીર્ણ નહીં હોતા, ઉસકી માત્રા કે ઉલ્લંઘન છે અજીર્ણ હોતા. માત્રા કે ઉલ્લંઘન છે બીમારી હોતી હૈ, વધારે પડતું શુગર ખાયેલું હશે, ડાયાબિટીસ, વધારે પડતું સોલ્ટ ખાયેલું હશે. તો માત્રા કે ઉલ્લંઘન છે બહુ માર્મિક છે કે પોઈન્ટ, બહુ સરળ ગાથાઓ છે. એકચ્યુઅલી ગાથાઓ બહુ સરળ છે, આપણા દૈનિક જીવનમાં આપણને બહુ ઉપયોગી થાય એવી આ બધી ગાથાઓ. ટીકા એટલી સરસ છે, ગાથાઓ એટલી સરસ છે, પ્રેરણા એટલી સરસ આવી છે. બધા જીવોને ધર્મના માર્ગમાં લગાડ્યા છે, એમ કેમ પ્રકારે ગમે તેમ કરીને માતાજી કહે ને કે સ્વાધ્યાય માટે તો આખા દિવસમાં સમય ખેંચી લેવો, કાઢી લેવો, અને ભાવના હોય અને ન ફરે અને એવો સહયોગ ન મળે એવું બને જ નહીં. જેની ભાવના છે, જેને કામ કરવું છે, જેને પોતાનું કલ્યાણ કરવું છે, જેને પોતાનો નિર્ણય કરવો છે, જેને રાગદ્વેષના પ્રણામથી રહિત થવું છે, મોક્ષ માર્ગી થવું છે, સાધક થવું છે, આગળ મુનિ દશા અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે ક્યારે થઈશું? ભાયાંતર નિર્ગ્રંથ જો તેવા જીવને તો ભાવ્યમાં એ પ્રકારની અનુકૂળતા મળી. સમજાય છે? ભાવના ભવ યાદ રાખશો એક વાક્ય, ભાવના ભવ પૂર્વ ગીતામાંથી, ભાવના ભવ નાશની અને ભાવના ભવ વર્ણી. ભાવનાથી ભવનો નાશ થાય છે અને ભાવનાથી ભવ વધે છે. ખોટી ભાવનાઓથી ભવ વધે છે અને સાચી ભાવના ન પડે તો શું કરો? ન પડે ન પડે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું. સરળ છે ને? જો એ તો કે ઉચી પ્રકાર સુખ ભોગને મેં પાપ નહીં હૈ. બોલો કોની તાકાત હૈ કે સુખ ભોગને મેં પાપ નહીં? એટલે જે જનરલ વિષય છે ભોગને મેં પાપ નહીં હૈ. સુખ કે કારણ ભૂત ધર્મ કા ઘાત કરને વાલે કાર્યો કા આરંભ કરને સે પાપ હોતા. સુખ કે કારણ ભૂત ધર્મ કા જે સાચું સુખ ઉત્પન્ન કરાવનાર, પ્રદાન કરાવનાર, આપનાર ધર્મ છે, એ ધર્મનો ઘાત કરવાથી અને એનાથી વિરુદ્ધ કાર્યો કરવાથી શું થાય છે? પાપનો બંધ થાય. ધાર્મિક લાક્ષણ ઉદાહરણ આજ યાદ આવે છે. ધાર્મિક પર્વોના દિવસોમાં સમજાય છે, ખ્યાલ આવે છે? કોઈ ઇન્દ્રિયના વિષય ભોગોમાં જીવ લાગી જાય, વેકેશન પ્લાન કરી લે કે અરે અષ્ટમિકા છે, અરે અમે તો ભૂલી ગયા, અમે તો જોયું જ નહીં પંચાંગ. અષ્ટમિકા હતી ને 8 દિવસ અમે તો વેકેશન પર જઈએ છીએ, અને ક્યાં શું કરતો બોલો? ખ્યાલ આવે છે? તો ધાર્મિક પર્વ છે, અનાદિ અનંત શાશ્વત પર્વ છે. અષ્ટમિકા છે, દશલક્ષણ મહાપર્વ છે, 8મ છે, 14 છે, તો આ બધા જે ઉત્કૃષ્ટ ધાર્મિક પર્વ છે, કલ્યાણક સ્થિતિઓ છે તીર્થંકરોની, ખ્યાલ આવે છે? તો એવા બધા પર્વમાં સાંભળજો એક વાત, ધાર્મિક પર્વમાં એ દિવસોમાં કરેલા પાપ ભાવથી તીવ્ર પાપનો બંધ થાય. નિયમ છે આ, તીવ્ર પાપનો બંધ થાય. ખ્યાલ આવે છે? ધાર્મિક પર્વોના દિવસોમાં કરેલા પાપ ભાવથી તીવ્ર કર્મનો, તીવ્ર પાપનો, તીવ્ર વિશુદ્ધતા માટે નષ્ટ થાય છે અને સંકલેશ ભાવ થાય છે. અને એ દિવસોમાં કરેલી સાધના આરાધનાથી તીવ્ર વિશુદ્ધિ વધે છે. અને આનું કનેક્શન કોની સાથે છે? કહું તમને કરણાનીઓ, તીવ્ર પાપનો બંધ થાય છે એનો મતલબ કે જીવને તીવ્ર ઘાતી કર્મનો બંધ થાય, તીવ્ર ઘાતી કર્મનો બંધ થાય. અને ઘાતી કર્મ એટલે સ્વભાવના આનંદને, ખ્યાલ આવે, વિકરાગ ભાવને ઘાત કરવામાં જે કર્મ નિમિત્ત છે અને જે કર્મનો ઉદય આવે છે અને જીવ એમાં જોડાઈને પોતાના સ્વભાવથી દૂર થઈ જાય છે, તીવ્ર જ્ઞાનાવળી દર્શનાવળી મોની અંતરાયનો બંધ. સમજાય છે? ખ્યાલ આવે છે? એટલે બહુ માર્મિક છે આ વાત, જોશું કે થઈ ગયા. તો ઉસી પ્રકાર સુખ ભોગને મેં પાપ નહીં હૈ, સુખ કે કારણ ભૂત ધર્મ કા ઘાત કરને વાલે કાર્ય કા આરંભ કરને ને પાપ કરને સે પાપ હોતા હૈ. હવે જો આપણે ભાવાર્થ રાખીએ, જો જિસ પ્રકાર મિષ્ટ ભોજન અજીર્ણ કા કારણ નહીં હૈ, મિષ્ટ ભોજન અજીર્ણ કા કારણ નહીં હૈ, આસક્તિ વશ, શું શબ્દ આવ્યો? શું શબ્દ આવ્યો? આસક્તિવશ. આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ પરિણામ તો આપણે આપણા પોતાના પોત પોતાએ ચટોલવા પડશે ને, ભાઈએ તો ક્રિયા દેખાશે, પણ અંદરની આસક્તિ, અંદરની ભોગાશક્તિ, અંદરની અભિલાષા, અંદરની આકાંક્ષા, અંદરનો લોભ, અંદરની લાલસા, અંદરની ઈચ્છા, અંદરની તીવ્રતા, અંદરનો રાગ, સમજાય છે? એ બધા પરિણામ તો આપણે પોતાના પોતે જ પકડવા પડે. એ કોણ આપણને કહેશે? એ તો આપણે પોતે જ નિરીક્ષણ આપણા પરિણામનું કરવું પડે કે કોઈ પણ પ્રસંગમાં આપણે આસક્તિવશ ઉભા છે કે આપણે એક સામાન્ય, એક આપણી ફરજ છે કે પ્રકારની ભૂમિકા અનુસારના પરિણામ છે એ રીતે ઉભા છે. આમ ખબર નહીં શબ્દોમાં વર્ણન નથી કરી શકતી, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઉપર आसक्तिवश आसक्तिवश अधिक भोजन करना अजीर्ण का कारण है। एक सम्यक व्यक्ति भोजन करे थे, एक मिथ्यादृष्टि भोजन करे थे, बोलो बेवा फरक है कि नहीं? सम्यक दृष्टि कदारे कदाच क्वांटिटी में वधारे भोजन करता है, मिथ्यादृष्टि कदाच क्वांटिटी में ओछू भोजन करता है। सम्यक दृष्टि दिवस में 2 बार भोजन करता है, मिथ्यादृष्टि दिवस में 1 बार भोजन करता है। फरक तुझे बोलो फरक तुझे फरक क्या है? क्रिया तो समझे कि भार में समान है कि एक नहीं वधारे से एक नहीं ओछी है, फरक क्या है? फरक तुझे क्रिया का फल तो शून्य है, क्योंकि क्रिया प्रणाम अभिप्राय क्रम शब्द सामने से क्रिया का फल तो शून्य है, क्रिया का कुछ फल नहीं है। अरे यहाँ तुम देखा छो क्रिया की योग क्या देखा छो पर अगर उपयोग तुम्हारो अहिया 1 मिनिट न हो क्या गमत हो क्या जत हो कई याद आत हो कई विकल्पों चालता है कई विचारों चालता हो ख्याल आए थे समझाए थे तो बोलो विचार करो अहिया क्रिया क्या देखा छो योग क्या देखा छो तो पाप पुण्य नो बंध योग की थे कि तुम्हारा उपयोग की थे योग की थे कि उपयोग की थे को क्रिया का फल शून्य परिणाम और अभिप्राय का ही फल लगता है। परिणाम करता कौन वधारे फल तो अभिप्राय नो कीधो क्या अभिप्राय थी सांभ क्या अभिप्राय थी बात ने अपनाओ अभिप्राय अंदर में पहचान सके नहीं समझाए थे तुझे कितनी सरस है। जिस प्रकार नित्य भोजन अजीर्ण का कारण नहीं है आसक्ति वश अधिक भोजन करना अजीर्ण का कारण है, उसी प्रकार विषयी सेवन पाप का कारण नहीं है, धर्म का घात करके विषयों की धीरे धीरे वाचिश हो धर्म का घात करके विषयों की तीव्र प्रवृत्ति पाप का कारण है, धर्म का घात करके विषयों की तीव्र प्रवृत्ति विषयों में तीव्र प्रवृत्ति 24 कलाक में विदेशी किसू कहते हैं शू कहते हैं केला कलाक स्वाध्याय हो जाइए एक आत्मा थी नो बोलो भाई केला कलाक हो जाए 2-4 कलाक नो स्वाध्याय कितनी सरस बात कही के स्वाध्याय पची 1 कलाक रूपाबेन 1 कलाक वाचो छो तो एना ऊपर 1 कलाक विचार करवो जो कितनी सरस बात कही 1 कलाक स्वाध्याय करो तो विचार कितना चाले से सांभो थे 1 कलाक एना ऊपर विचार कितना चाले से कि गुरुदेव जी आज शू कीधु प्रवचन में आज कई बात ऊपर जोर आई थी कई बात ऊपर वधारे भजन आंसू कयो न्याय सिद्ध कयो संजय कयो सिद्धांत सिद्ध कयो कई बात आई रही एक अपने हाईलाइट पॉइंट तो आवाज हुए ना मगज में 1 कलाक ना प्रवचन तो अपने वाची गया सांभी गया 2-4 कलाक करी नहीं कोई फॉर्मेलिटी नहीं जेम अने पछी केम कारण नियम छे के भाई स्वाध्याय से प्रवचन तो सांभळवानुं एना पर विचार केटला छे आपणा दोष केटला पकड़ा है आपणी विशुद्धता केटली वही संसार चलिए भोग की विरक्तता केटली वही समझाय के आसक्ति केटली चूकी अनासक्ति ना भाव नो केटलो आयो वच्चे एक लेक्चर लीधो लॉ ऑफ डिटेचमेंट बहु बड़ी वात कही थी लॉ ऑफ डिटेचमेंट कि केवी रीतना संयोगो नी वच्चे रहीने डिटेच थो कारण के अटैच एटले के जे राग छे जे द्वेष छे जे जोड़ाण छे जे एकत्व छे जे ममत्व अकर्तृत्व सौथी भयंकर सुख बुद्धि ख्याल आवे छे अने जीव अने ए सुख बुद्धि खरेखर मारी नाखे એનો ઘાત થાય છે એની હિંસા થાય છે એનો અનાદર થાય છે એનો અપમાન થાય છે પોતાના સ્વભાવ એની એને ખબર નથી એનાથી તીવ્ર દર્શન મો બંધાય તેનાથી બંધાય છે તીવ્ર દર્શન મો નો ભાવ દર્શન મો નો કર્મ તેનાથી બંધાય બોલો દર્શન મો કર્મ છે મોનીય કર્મ આ તીવ્ર સુખ બુદ્ધિ તીવ્ર આસક્તિ તીવ્ર શું કહેવાય રાગ મોહ એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્વામિત્વ અને અહીને જ્ઞેય લુપ્ત ભાવ સમજાય કે જ્ઞેય લુપ્ત ભાવ અજીવની આસક્તિ થી તીવ્ર પાપ બંધાય અને આવા સમયે ધર્મ થી શું થઈ જશે વિમુખ થઈ જશે ધર્મ થી શું થઈ જશે દૂર થઈ જશે કારણ કે યાદ બોલો કોઈ ખરાબ નહીં લગાતા બધાની જ વાત છે તો કે કોઈ ફંક્શન માં હોઈએ 4-5 કલાક તો કેટલી વાર આત્માની વાત યાદ આવે કેટલી વાર ક્રમબદ્ધ પર્યાય યાદ આવે કેટલી વાર જે જગ્યાની વાત યાદ આવે કેટલી વાર યાદ આવ્યું કે કઈથી આ સંયોગથી આ વસ્ત્રથી આભૂષણથી આ બાહ્ય જે પણ બધું થઈ રહ્યું છે એનાથી હું ભિન્ન જ જાણું છું. વિચાર કરો, ખ્યાલ આવે છે? વહી જઈએ છે ને, આને કહેવાય આસક્તિ. ખાલી મંદિરથી તમે દૂર થઈ ગયા નહીં, તમારા ભાવમાં પણ તમે તમારા આત્માથી તત્વચિંતન ભેદ વિજ્ઞાન. એટલે જ માટે બુદ્ધિપૂર્વક જે પણ પ્રસંગો આપણા ભાવમાં પાપ ભાવની વૃદ્ધિ કરતા હોય એનાથી બચવું. બુદ્ધિપૂર્વક જે આયતનોમાં રહેવાથી પુણ્ય ભાવ કે ધર્મ ભાવ કે ભેદ વિજ્ઞાન નો ભાવ થી વધે એ આયતનોમાં એક આત્મા છે, બુદ્ધિપૂર્વક રહેવું જોઈએ. તમે ભાગી ભાગીને મલાડથી કેવા મલાડ શું આવશે? ક્યાં છો? મલાડ કેમ આવો છો? બોલો, ગોરે ગાવ છો, આવો કેમ આવો છો? બોલો. કારણ કે અહીંયા આવીને આ આયતનમાં રહીને જેટલો સમય જેટલો કાળ તમે વ્યતીત કરશો, તમે અહીંયા બેસીને સમય સાજી વાંચો ને તમે ઘરે સમય સાજી વાંચો, તમને ફરક નહીં લાગે? અહીંયા બેસીને ગુજરાતીનું પ્રવચન સાંભળો અને તમે ઘરે સાંભળો, તમને ફરક નહીં લાગે? ઘડીકમાં ફોન આવ્યો, ઘડીકમાં મોબાઈલ, ઘડીકમાં મેસેજ આવ્યો, ઘડીકમાં આ થયું, આ થયું, બહુ ફરક છે. ચલો એક મજબૂરી હતી આ બે વર્ષ, જે પણ હું ભાવી વાત હતી, એક સામાન્ય વાત કરું છું. આજે સિદ્ધ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્રમાં જઈને કેમ જ્ઞાનીઓ ત્યાગીઓ રહે છે, કેમ રહે છે? કારણ કે આખા ભાવ જ તમારા જે વિશુદ્ધિ છે, તમારા ભાવ છે, તમારી સોચ, તમારા પ્રણામ છે. તમે સવારથી ઉઠશે, તમને ભગવાન, તમને સિદ્ધ ક્ષેત્ર, તમને સિદ્ધો, તમને યાત્રા, તમને પૂજા, ભક્તિ, સ્વાધ્યાય એ યાદ આવે. કોઈ સમજાય છે? તો એ પ્રકારે નિમિત્ત નૈમિત સમજાય. તો અહીંયા કહે છે કે અગર ધર્મને છોડીને તું કોઈ પણ ભાવ, કોઈ પણ પાપ, કોઈ પણ કાર્ય, કોઈ પણ સાંસારિક કાર્યમાં અગર તું આસક્તિપૂર્વક લાગ્યો છે અને ધર્મને ગૌણ કરી દે છે તો તીવ્ર પાપનો બંધ થશે. હવે લોજિક આપે છે, જે લોજિક આપે હવે બહુ જબરદસ્ત છે, લોજિક જોશું આપે. ઇન્દ્ર આદિ દેવ, ઇન્દ્રાદિક દેવ અથવા ભોગભૂમિ કે જીવ અથવા તીર્થંકર આદિ કો વિષય સામગ્રી હોતી હૈ. આપણા કરતા વધારે હોય ને હોય ઇન્દ્ર ને અને ચક્રવર્તી ને? બોલો, સંધ્યાબેન ને? હા, સંધ્યાબેન ને નામ. હા બોલો, ચક્રવર્તી ને અને ઇન્દ્ર ને અને ભોગભૂમિ ના જીવો ને ડેફિનેટલી આપણા કરતા વધારે સામગ્રી છે ને બહારનું. હવે જો શું કે છે, ઇન્દ્ર આદિ દેવ અથવા ભોગભૂમિ કે જીવ અથવા તીર્થંકર આદિ કો વિષય સામગ્રી હોતી હૈ વે ઉસકા સેવન ભી કરતે હૈ. કેટલા તીર્થંકરો બ્રહ્મચાર્ય હતા 24 તીર્થંકરો માંથી અને બીજા બોલો 19 તીર્થંકરો લગ્ન કર્યા ને, એમાં 3 તો પાછા ચક્રવર્તી, સામદેવ, તીર્થંકર, 3 પદના ધારી. ઇમેજિન કરે, શાંતિનાથ ભગવાન જે ભગવાન થઈ ગયા ચક્રવર્તી અવસ્થામાં હતા, તો 96,000 રાણી શાંતિનાથ ના જીવ ને 96,000 રાણી બોલો. અને આપણે એમના સમુદ્ભાત ની વાત કરી, એમાં સમુદ્ભાત માં કેટલી વાત કરી કે 96,000 મહેલ, 96,000 રાણીઓના અને 96,000 વિક્રિયા દ્વારા ચક્રવર્તી શરીર બનાવે અને એવરી સિંગલ ડે એક એક રાણીના મહેલમાં ચક્રવર્તી નું વૈકરિક શરીર મૂળ શરીર પટરાની થાય. બોલો, વિચાર કરો, હવે તો કલ્પનાની બહાર છે વાત. અહીં અમે સમુદ્ભાતમાં બધી ચર્ચા આવી, તો એક એક સાથે હોય, ભોગની વચ્ચે હોય, લડાઈ કરવા જાય, છ ખંડ ને જીતવા જાય, સાધવા જાય. આપણે વાત કરી ને આર્યખંડ માં આવે તો મેઘખંડ ની બધી રાણીઓને લઈને આવે ને બધી રાણીઓ જૈન થઈ જાય. વિચાર કરો તમે, તો આવા પ્રકારના પરિણામ હોવા છતાં પણ ઉનકા સેવન ભી કરતે હૈ, પરંતુ ઉને હવે જો શું કે છે, પરંતુ ઉને નરક આદિ કે કારણભૂત પાપ કા બંધ નહીં હોતા હૈ. બોલો, આવા ભોગ ની વચ્ચે હોવા છતાં પણ એવા જીવોને નરક આદિ ગતિઓનો બંધ નથી થતો, પાપનો બંધ નથી થતો. કેમ? કારણ કે એક જ વર્ડ, આ ગાથાનો ક્રીમ વર્ડ શું છે? બોલો જલ્દી, ક્રીમ વર્ડ. આસક્તિ ને આસક્તિ પૂર્વક નથી ભોગવતો. આપણે એક વસ્તુ છોડીએ, ઘરમાંથી કાર્ય ઉપાડે તો સતત વિકાસ કરીએ કે ના ના રેવા દો રેવા દો રેવા દો, કામ આવશે કામ આવશે, હે ને? અને અહીંયા આસક્તિ નથી, મોહ નથી, દર્શન મોહ નથી, એકત્વ નથી, મમત્વ નથી, સુખ બુદ્ધિ નથી, અસ્થિરતાનો રાગ છે અને એટલા માટે કઈક નિમિત્ત બને છે અને છોડીને ચાલ્યા જાય, કઈક નાનકડું નિમિત્ત બને છે. ચક્રવર્તી નામ લખવા જાય ને એક નામ ભૂસવું પડે છે, વૈરાગ આવી ગયો. તું તો તારો જો વૈરાગ આવી ગયો, પોતાનો ચહેરો દર્પણમાં જો વૈરાગ આવી ગયો, વિચાર કરો તમે, ખ્યાલ આવે છે? તો શું કહે છે કે નરક આદિ કે કારણ ભૂત પાપ કા બંધ નહીં હોતા હૈ, તંદુલ મચ્છ આદિ કો અતિ તૃષ્ણા સે અથવા પર્વત આદિ કો મિથ્યાત્વ આદિ સે ધર્મ કા ઘાત કરને કે કારણ બહુત વિષય સેવન કિયે બિના. દેવધાન કા ગીતામાંથી યાદ આવ્યા, દેવધાન ખ્યાલ આવ્યા, કયા દેવ ઉદાહરણ? તંદુલ મચ્છ નું ને પર્વત આદિ નું, એક ઇન્દ્રિય જીવો નું, તંદુલ મચ્છ નું કે નથી બારમાં કોઈ ક્રિયા, નથી બારમાં કોઈ પ્રવૃત્તિ, નથી બારમાં કોઈ સંયોગ, નથી બારમાં કોઈ એવા ઉદય, નથી એવી સામગ્રી અને નથી એવી ભોગની ક્રિયા. પોઈન્ટ સમજાય કે મન વચન કાય ની એવી કોઈ પ્રવૃત્તિ નથી, તો પણ એ તંદુલ મચ્છ ને નરક નો બંધ કેમ થયો? મને કેટલી માછલી ખાધી હતી બોલો, તંદુલ મચ્છે કેટલી માછલી ખાધી હતી? તમને બધાને વિશે સમજાય છે કે અમરો પડે છે, ઈઝી છે ને? તંદુલ મચ્છે કેટલી માછલી ખાધી હતી? પ્રવૃત્તિમાં કેટલી માછલી ખાધી હતી? કેટલી માછલી નું સેવન કર્યું હતું? કેટલી માછલી મરી હતી? એના નિમિત્તે એકે નહીં, એકે નહીં બોલો. જૈન ધર્મ કેટલો સૂક્ષ્મ છે, બાહ્ય ક્રિયા એકે નહીં, બાહ્ય પ્રવૃત્તિ એકે નહીં, પરંતુ અંદરના જે પરિણામ, આસક્તિ, ભોગાસક્તિ, અભિલાષા, ઈચ્છા, તૃષ્ણા, મારી નાખો હું તો ખાઈ જાઉં, અગર અગર મારા વશ હોત તો એકે ના છોડત, બોલો કેવા પરિણામ થયા હશે? કેવળ જ્ઞાન ગમ્ય છે પરિણામ, તંદુલ મચના પરિણામ તો કેવળ જ્ઞાન ગમ્ય છે ને? કોણ જાણે પરિણામ બોલો કે કેવા પરિણામ થયા? અને એ પરિણામ ના નિમિત્તે શું થયું? તો કે નરક આદિનો સાતમી નરક માં જઈને ઉત્પન્ન થયો. મહામચ્છન અને તંદુલ મચ્છ બે સાતમી નરક માં જઈને ઉત્પન્ન થયો. આ પર્વત આદિ છે, આપણને લાગે પર્વત છે, પહાડ છે, ઉભા છે, અંદર માં કેટલા એકેન્દ્રિય નિબોધ ના જીવ, કેટલો તીવ્ર મોનો ભાવ, બહાર માં પ્રવૃત્તિ, અક્ષર નો અનંતો ભાવ જ્ઞાન છે નિબોધ ના જીવો ને. પ્રવૃત્તિ તો કોઈ છે નહીં, સંયોગ તો છે નહીં, કોઈ ઉદય તો છે નહીં, તો બોલો બંધ કોનાથી થાય છે? પ્રવૃત્તિથી, બાહ્ય મન વચન કાયના ક્રિયાથી, બાહ્ય સંયોગોથી, બોલો તેનાથી બંધ થાય છે? સમજાય છે બેન આપને? સમજાય છે ને? તેનાથી બંધ તેનાથી થાય છે. આસક્તિ, મોહાસક્તિ, વિષયાસક્તિ, રાગાસક્તિ, બધાની આગળ લખે ક્રોધાસક્તિ, ક્રોધાસક્તિ. અરે એક મેં સાંભળ્યું હતું, ખરેખર હવે શું કહું, પરંતુ એક ઘટના તમે જો, પરિણામ જીવના જે થઈ રહ્યા છે એનું ફળ એને મળ્યા વગર નહીં. એક ઘટના હતી બહુ પહેલા, કે સાંભળી હતી મને, એટલી અંદરથી એની મને ચોટ લાગી કે એક બે જીવ હતા, પ્રતિમા સ્થાપન કરવાનું હતી, અભિષેક કરીને પછી સ્થાપન કરે ને પ્રતિમા, તો એને બહુ ભાવ હતો કે હું કરું, અને કોઈ બીજા આવીને કઈ નથી કરે કે જરા કઈક બીજું કામ કરાવ્યું, એટલે એટલો ગુસ્સો આવ્યો એને ભગવાન સામે એક લાખો માં. વિચાર કરો તમે, ક્રોધાશક્તિ સમજાય છે? ક્રોધાશક્તિ, ક્રોધ ના આવેશમાં ભગવાન સામે છે, ત્રણ લોક ના નાશ સામે. તમે સાચી જોડા સાચી ઘટના છે, ક્યાંની છે ક્યાંની છે, મને કોઈ કયા ગામની છે કઈ મને નથી ખબર, મને સાચી ઘટના છે. અને તમને શું થાય, તમને ખબર છે શું છે? પંદર મિનિટમાં એના આંખની રોશની ચાલી જાય. વિચાર કરો તમે કેમ? કારણ કે એને ક્રોધાશક્તિ ના ભાવમાં એને શું કર્યું બોલો? એના પરિણામ કેવા થયા બોલો? એટલે આ આયતન માં આવીને અગર કોઈ ક્રોધ, માન, માયા, લોભ કે કોઈ પણ રાગ દ્વેષ ના પરિણામ એની આસક્તિ પાછી અગર આપણે પોષીએ છીએ, તો એનું પરિણામ, એનું ફળ કર્મ આપ્યા વગર નથી. પંદર મિનિટમાં એ જીવ આનડો થઈ ગયો, દેખવાનું બંધ થઈ ગયું બોલ. વિચાર કરો, આવા તો કેટલા ઉદાહરણ છે. અને એક ઉદાહરણ છે ને કે પત્ની નો એટલો બધો રાગ હોય છે પતિને, કે માઇકે જાય છે એનો ભાઈ એને લેવા આવે છે, આ તો બધાને ખ્યાલ છે. માઇકે જાય છે ને એને લેવા આવે છે એનો ભાઈ, તો એ કે છે હું જઈશ, તો કે છે કે ના હું તારી સાથે આવીશ, તો કે ભાઈ લગ્ન પછી હું જાઉં છું માઇકે, તો એમાં તમારી શું જન્મ ને હું આવીશ, હું નહીં રહી શકું તારા વગર. તો એના ભાઈને પણ આશ્ચર્ય થાય છે કે જીજાજી આજે પણ આવશે સાથે એમ, તો કે ના હું આવીશ.
તમે વિચાર કરો, પરિણામ નું ફળ જુઓ, પરિણામ ની વિચિત્રતા જુઓ. અને એ જાય છે અને રસ્તામાં શું જુએ છે, મુનિરાજ ના દર્શન કરે. ખ્યાલ છે ને, નિયતિબેન ના ઉદાહરણ, મુનિરાજ ના દર્શન કરે. અને મુનિરાજ ના બોલો, હવે રાગા શક્તિ કેટલી હતી પત્ની ની, પત્ની નો કેટલો રાગ હતો કે એની સાથે જાય છે માયકે, પત્ની ના માયકે જાય છે. અને પરિણામ જો કે મુનિરાજ ના દર્શન કરે છે, મુનિરાજ ની મુદ્રા જોવે છે, મુનિરાજ નું સાનિધ્ય પ્રાપ્ત કરે છે, મુનિરાજ નો ઉદ્દેશ સાંભળે છે, અને જીવ ત્યાં ને ત્યાં મુનિ દીક્ષા ધારણ કરે છે. અચ્છા, એટલું જ નહીં, એ તો કરે છે પણ એનો સારો પણ મુનિ દીક્ષા ધારણ કરે છે. તો એ પત્ની ને થાય છે, અરે આખું શું થઈ ગયું, તમને લોકો ને શું થઈ ગયું, તમે શું કરો છો, એને પણ વેરાગ આવે છે, એ પણ આર્વિકા માતા થઈ જાય. હવે બોલો, આ ભોગ થી ને, ભોગ ને આ સામગ્રી ના બધા સહયોગ્ય મળ્યા છે તો છૂટવાના છે કે નહીં? છૂટા જ છે દ્રવ્ય દ્રષ્ટિએ. અને કર્ણાનિયોગ થી જો, કર્ણાનિયોગ થી જો, કર્મ સિદ્ધાંત થી જો, તો છૂટવાના છે કે નહીં રૂપાબેન? ટેમ્પરરી છે આ શરીર, મળ્યું છે સહયોગ, મળ્યું શરીર છે, ટેમ્પરરી છે કે પરમનન્ટ? રૂપિયા પૈસા ને બધું મળ્યું છે, ટેમ્પરરી છે કે પરમનન્ટ છે? બોલો બોલો, એ માની લે, ટેમ્પરરી છે કે પરમનન્ટ છે? લક્ષ્મી અને અધિકાર વત્તા શું વધ્યું એ તું કર. જેટલું લાઇટલી ઇઝીલી લઈએ છે ને, ખરેખર એટલું લેવા જેવું નથી. ખ્યાલ આવે છે? દિવસો મૃત્યુ ગુજરે છે, મૃત્યુ તરફ આગળ વધી રહ્યું. એક એક દિવસ આયુ કર્મ નો, એક એક ક્ષણ, એક એક સમય આયુ કર્મ નો સહી થઈ રહેલા, નીચે તો ફરી રહ્યા છે. કેટલા બધા વૈરાગ્યના પ્રસંગ આપણે એક બે વર્ષમાં જોયા, કેટલી ઘટનાઓ જોઈ, કેટલા વૈરાગ્યના બધા પ્રસંગો જોયા, સહયોગ યોગના ખેલ જોયા. બોલો, આપણને કોઈ અગર આપણો મોહ આપણા મિથ્યાત્વના મૂળિયા અગર ન લે તો બોલો શું થશે? મનુષ્ય ભાવને સાર્થક નહીં કરીએ તો શું થશે? કદાચ સાધના આરાધના નહીં કરીએ, નિર્ણય નહીં કરીએ, હું અંદરમાં જ્ઞાયક ભાવ પરમાત્મા તત્વ એવું અંદરમાં પોતાનો પોતે પોતાનો અંતર્મુખ થઈને નિર્ણય નહીં કરીએ તો શું થશે? એટલે બુદ્ધિપૂર્વક બટીને, અશુભથી શુભમાં આવીને, શુદ્ધમાં, સ્વભાવમાં, અંતર્મુખ દશામાં જવા માટેનો બુદ્ધિપૂર્વક ઉદ્યમ કરવો જોઈએ. અને એની માટે ગહન સ્વાધ્યાય, ગહન ચિંતન મંથન, એનાલાઇઝિંગ ધ સિચ્યુએશન ઇન એવરી દર સિચ્યુએશન એનાલાઇઝ કરો. એમાંથી કંઈક ને કંઈક વૈરાગ્ય શીખો, કંઈક ને કંઈક અનિત્યતા સણભંગુરતા કાઢો. દેખાય છે આપણને, આપણને એ અનિત્યતામાં આપણને નિત્યતા કરવી છે, જે ક્યારે નથી થવાની. રૂપાવેન થવાની છે, બધા સાથે રહીએ, બધા સાથે રહીએ, બધા સાથે. અનિત્યતામાં નિત્યતા ક્યારે નહીં થાય, અને નિત્ય ક્યારે પણ તને છોડીને નથી જવાનું. તારો સ્વભાવ, તારી સામર્થ, તારા ગુણધર્મ, તારું સ્વરૂપ તને ક્યારે છોડીને નથી જવાનું. સુખ શાંતિ આનંદ થી લવાલબ ભરેલો છે, હાજરા હજુ વિદ્યમાન છે. બોલો, હમણાં કેટલી સરસ વાત કરી, તમને દર્શન માટે અંતર્મુહૂર્ત નો કાળ જરૂરી છે. એ ચાર પોઈન્ટ આવ્યા, એનો નિર્ણય કરવા માટે માંથી અંતર્મુહૂર્ત ની જરૂર છે. અંતર્મુહૂર્ત નથી આપી શકતા આપણે, અંતર્મુહૂર્ત નો સમ્યક દર્શન. 8 વર્ષ નો બાળક થાય તો સીએ થઈ શકે? બોલો જલ્દી બોલો. એમબીએ થઈ શકે? ડોક્ટર થઈ શકે? ના, નો થઈ શકે. લોયર થઈ શકે? બિઝનેસમેન થઈ શકે? મોટો ઉદ્યોગપતિ થઈ શકે? ન થઈ શકે. પરંતુ 8 વર્ષનો બાળક અગર અંતર્મુહૂર્ત અંદરમાં પોતામાં થઈ જાય છે, મુનિ દીક્ષા ધારણ કરે છે, તેની માટે છે, તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. કેવળ જ્ઞાન લઈ શકે છે, બોલે એટલી સામર્થ્ય અંદરમાં પડી છે. અને ક્યાં વેડકી નાખે છે, ક્યાં વેડકી નાખે છે. એટલે હવે તો એમ થાય કે જો કેટલી સરસ વાત કહી અહીંયા, ઉનકા સેવન ભી કરતે હૈ પરંતુ ઉન્હેં નરક આદિ કે કારણ ભૂત પાપ કા વન નહીં હોતા. તંદુલ મત આદિ કો અતિ તૃષ્ણા સે અથવા પર્વત આદિ કો મિથ્યાત્વ આદિ કે ધર્મ કા ઘાત કરને કે કારણ બહુત વિષય સેવન કિયે બિના ભી નરક આદિ કે કારણભૂત પાપ કા બંધ હોતા હૈ. ઇસલિયે મુઝસે વિષય નહીં છૂટતે હૈ ઓર વિષય સેવન છૂટે બિના ધર્મ નહીં હોગા. એસી આશંકા કરકે ધર્મ મે અરુચિ નહીં કરના ચાહિયે. હજી તો અમારા આ નક્ષત્ર ના નક્ષત્ર ને જે છે એને રેવા દો, એની વચ્ચે તમે ધર્મ ને મુખ્ય કરીને ધર્મ ને અપનાવ. ખ્યાલ આવી રૂપાબેન શું કહું છું? તમે ક્યાંય પણ જાઓ, ક્યાંય પણ કાંઈ પણ હો, કોઈ પણ ઉદયની વચ્ચે, કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ મન વચન કાયમી પ્રવૃત્તિની વચ્ચે ઉભાવો. ઉપયોગ તો તમારો તમારા હાથમાં છે ને પ્રિયંકા. તમે અહીંયાથી ત્યાંથી અહીંયા આવો છો, ટ્રાફિકમાં ફસાયા, સપોઝ ફોર એક્ઝામ્પલ, હવે એ સમયે તમારી પાસે ભેદ વિજ્ઞાન કરવા માટેનો અવસર છે કે નહીં? ત્યાં બેઠા બેઠા પણ તમે તમારો ભાવ સ્વાધ્યાય કરી શકો છો કે નહીં? હું જે સમયે પાર્લા મંદિરમાં પહોંચવાની છું, એ જ સમયે પહોંચવાની છું, એની આગળ પાછળ નહીં પહોંચું, એવો નિર્ણય ત્યાં બેઠા બેઠા કરીને સમતા શાંતિ ભાવ ધારણ કરી શકો છો કે નહીં? આ કળા સુધરાવે. આશક્તિ રૂપે પ્રવૃત્તું કે અનાશક્તિ રૂપે પ્રવૃત્તું એ તો આપણા હાથમાં છે કે નહીં બોલો? રૂપાલન યોગ થી તમે મને ખેંચી દેશો કે ના રીતે આવવાનું, કે ના રીતે આવવાનું. ઉપયોગ કોણ ખેંચી શકશે મને કહો? એ સમયે ત્યાં તત્વ વિચાર કરવા કે ન કરવા, કે એમાં જોડાવું કે તીવ્રતાથી જોડાવું કે ન જોડાવું, એ તો આપણા હાથની વાત છે કે નહીં? કેટલાક યોગની વચ્ચે છે તીર્થંકર ચક્રવર્તી ઇન્દ્ર 40 મીલ સચિન રાણી છે, બોલો છે કે નહીં? 40 મીલ અને 32 લાખ વિમાન નો સ્વામી ને શું હોય, શું નથી, શું શું નથી કહો. પરંતુ તમે જો મિથ્યાત્વ અનંતા નંદી નો અભાવ છે તો એ અનાશક્તિ પૂર્વક ક્યાં રહે છે? અને કેટલી વાર આપણે આ વાત લીધી છે કે સ્વર્ગ ના દેવ છે કે નરક ના નારકી, જે સમ્યક દ્રષ્ટિ છે, સમજાય છે? એ જીવો તો અહીંયા મનુષ્ય ભાવમાં આવીને સંયમ અંગીકાર કરવા માટે તડપે છે. તાલાવેલી મચી છે કે ક્યારે આ સ્વર્ગ નો ભાવ પૂરો થાય, નરક નો ભાવ પૂરો થાય અને અમે સંયમ અંગીકાર કરીને મુનિ દીક્ષા ધારણ કરીને ખેણી માંડીને અમે સંયમ ના માર્ગ પર આગળ વધ્યું. બોલો, છેલ્લા 6 મહિના હશે ત્યારે તમને વ્યક્તિને થોડું થોડું તો દુઃખ થતું હશે ને કે આ બધું છોડીને જવાનું, થોડું તો લાગતું હશે ને? બોલો, અરે ખુશી મનાવે છે, નાચે છે, નરક ને નારકીઓ નાચે છે. નરક ની પ્રતિકૂળતા છોડીને જવાનું છે એટલે નહીં, પરંતુ મનુષ્ય ભાવ અંગીકાર કરીને સંયમ અંગીકાર કરવાનો અવસર જલ્દી આવવાનો છે. એની માટે સાધના પૂર્ણ કરવાની છે, એની માટે, એની માટેની તાલાવેલી માટે. કારણ કે તીર્થંકરના જીવ ક્યાંથી આવે, ક્યાંથી આવે? બે ક્યાં, કઈ બે જગાથી આવે? સ્વર્ગ માંથી આવે અથવા નરક માંથી આવે? તીર્થંકર નો જીવ, શ્રેણીક રાજાનો જીવ ક્યાંથી આવશે? બોલો, આવશે ને? તમારા નરકમાં છે ને, તો છેલ્લા 6 મહિના બાકી હશે ત્યારે. બોલો, કેટલી ખુશી મનાવતા હશે કે હવે અમે સંયમ અંગીકાર કરશું. પરિગ્રહ કી ચિંતા કો છોર, સંયમ કી સાધના મે ચલ પડે કુમાર. યહ જીવ અનાદિ સે હૈ મોહ સે હારા. ચલક લાઈ દો, સંયોગ સે નહીં, મોહ સે હારા. ક્યું ગતિ મે ભટક રહા, દુઃખ સહતા બેચારા. કોઈ નહીં હૈ શરણ, અતઃ આતમ કી શરણા મે ચલ પડે મે કુમાર. બોલો, ઉત્કૃષ્ટ રાગ નો પ્રસંગ અને ઉત્કૃષ્ટ વૈરાગ વિચારે. યોગ્યતા આપણે આપણી તૈયાર કરવાની, શું તૈયાર કરવાનું છે? યોગ્યતા. આપણું ઉપાદાન આપણે તૈયાર કરવાનું છે રૂપાને. હવે આવું તો ઢીલો અવાજ નહીં કે નથી થતું, કરવું તો છે, એવું બધું નહીં આવે. ચાલે, નથી થતું ને કરવું તો છે ને, સાચું આ જ છે ને, કરવું તો આ જ છે ને, પણ નથી થતું નથી. ક્યાં સુધી કહો, ક્યાં સુધી, ક્યાં સુધીના બહાના કાઢો, ક્યાં સુધી આપણે કહીએ ને કે ધર્મથી વિમુખ નહીં થાય, ઇન શોર્ટ સાધનાથી વિમુખ નહીં થાય, તત્વ નિર્ણયથી વિમુખ નહીં થાય, સ્વાધ્યાયથી દૂર નહીં થાય. આને આ વાત, આને આ વાત, કેટલું કીધું, ચિંતન મંથન તો નિરંતર અંદરમાં ચાલવું જ જોઈએ. સમજાય છે? એ પ્રકારનો ઉત્સાહ, એ પ્રકારની અસ્થિની મસ્તી, એ પ્રકારની પોઝિટિવનેસ, એ પ્રકારનું સકારાત્મક ચિંતન, એ પ્રકારનો આત્મબળ, આત્મવિશ્વાસ નિરંતર રહ્યા કરે. એ બળની જરૂર છે. મુજે હૈ સ્વામી ઇસ બલ કી દરકાર, જિસકે આગે તંગલ ધંગલ, ત્રણવત તુછે અસાર. તંગલ ધંગલ ત્રણ સમય આસાન, ઘાસ ઘાસના ઘાસની જેમ. સમજાય કે મુજે હૈ સ્વામી ઉસ બલ કી દરકાર, આત્મબલ. જો આ એક ખાલી વાતીને પૂરું કરું છું. હવે અહીંયા કહે છે, યદિ એસા હૈ તો વિષય કો છોડકર મુનિ પદ કા ગ્રહણ ક્યો કિયા જાતા હૈ? પ્રશ્ન સમજાયો? हमें वो जो भोगों में अच्छे रहने कार्य सही सके, धर्म सही सके, साधना सही सके, तो पति जीवो विषयों ने छोड़ी ने मुनिरथ केम अंगीकार करे थे। एटलो सरस उत्तर आप एक लाइन में खाली आ उत्तर नो सार तमने कहू, धर्मनी शर्वा सामजो बे आपसे धर्मनी शर्वा विषय भोगोनी वच्चे रहीने थई सके, पण धर्मनी पूर्णता समझाय के विषय भोगोनी वच्चे रहीने नहीं थई सके। એટલે શ્રદ્ધાન સમ્યક તો વિષય ભોગોની વચ્ચે રહીને થઈ શકશે, પણ ચારિત્રની પૂર્ણતા, મોક્ષની પ્રાપ્તિ, અનંત સુખની પ્રાપ્તિ, અવ્યાબાદ સુખની પ્રાપ્તિ, પૂર્ણ વિકરાગતાની પ્રાપ્તિ, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ, સમજાય છે, એ વિષય ભોગોની વચ્ચે રહીને નહીં થઈ શકે। એટલે બુદ્ધિપૂર્વક રાગ ઘટતો જાય છે, સ્વરૂપ સ્થિરતા વધતી જાય છે। એકવાર પોતાના આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ સ્વાદ લીધો પછી શું જીવને વારંવાર અંદર જવાનો ભાવ નહીં થાય? આ મંદિર ગયું તો રોજ આવવાનો ભાવ નથી થતો? રૂપાબેન થાય છે ને, તો જેની જેને રૂચિ છે, જેની જેને મહિમા છે, જેનો સ્વાદ જેને ચાખ્યો છે, જે અંદરમાં ઠરી આવ્યો છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ કરી આવ્યો છે, એ વારંવાર અંદરમાં સ્થિર થવા માટેનો પુરુષાર્થ નહીં કરશે ને, તો એ જયારે કરશે તો રાગ નહીં ઘટે। બોલો જલ્દી બોલો, પૂરું કરવું છે, તમે થઈ ગયો, રાગ નહીં ઘટે, બોલો, તો સંયોગો નહીં છૂટે, તો કર્મો નહીં ખપે, તો ગુણસ્થાન નહીં વધે, તો આનંદ નહીં વધે, બોલો પીછી વાળું, તો પછી એ દશામાં જયારે જીવ આગળ આવશે તો ગુણસ્થાન ઉપર આરૂઢ થઈને શ્રેણી નહીં માંડે, શ્રેણી ચપક, અમે અમે ચાલે છે પૂર્વ અવસર, શ્રેણી 13મો છંદ આવ્યા, શ્રેણી ચપક થઈ કરીને આરૂઢ થઈ, બોલો, એમાં પરાજય કરીને ચારિત્ર મોહન, શું ગજબ કાવ્ય રહે, શું ગજબ અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિ, એ ગજબ ગજબ, બીજા બધા જ કાવ્ય, અપૂર્વ અવસર ને આત્મ ગજબ, શું ભાવના ભાઈ છે અપૂર્વ અવસર માં, તો મુનિ દશાની આમ પોતાને જાણે અનુભવે છે, એ દશામાં શીઘ્ર આવવાની છે દશા જીવનમાં, એટલે એ રીતે પોતાને અનુભવે છે, આ હવે હું શ્રેણી માનું, હવે હું પરા ચારિત્ર મોનો પરાજય કરું, દર્શન મોનો પરાજય કરું, ઓહો, અરે ભાઈએ મુનિ દીક્ષા ધારણ કરી ને જે ઉપર કરી છે તેને સહજપણે જીવીને આગળ વધવાનો કેવો ઉત્કૃષ્ટ ભાવ, કેવો ઉત્કૃષ્ટ ભાવ, તો હવે સમજાયું? ચલે ખાલી આ વાંચી લઉં છું, નરક પિર્યંત આદિ ગતિઓ કે બંધ કે કારણભૂત પાપ કા હાવ તો ગ્રસ્ત અવસ્થાને ધર્મ સાધન કરને સે હો જાતા હૈ। સમજાયું કે જે તીવ્ર પાપ બંધ છે, નરક નિબોધ પિર્યંત આદિ ગતિ થી તો તું ગ્રસ્ત જીવનમાં જે ધર્મ સાધન કરશે એનાથી તું ઘટી જશે, પરંતુ યહ ધર્મ સાધન સ્વર આદિ કા તથા પરંપરા સે મોક્ષ કા કારણ હૈ, ઇસીલિયે જો જીવ ધર્મ બુદ્ધિ કર કે સાક્ષાત મોક્ષ કો સાધના ચાહતે હૈ, પહેલા શું કીધું, ધર્મની સર્વા અને સાક્ષાત હવે પૂર્ણ ધર્મ રૂપે જે જીવ પરણવા ચાહે છે वे समस्त विषयों को छोड़कर मुनि पद अंगीकार करते हैं। हवे जीव थोड़ी रोकावानो छे, जेनो दर्शन मोनो भाव थई गयो, जेने अंदर में अतुल्य आनंद नो स्वाद चाखी लीधो, जेने स्व पर नो भेद विज्ञान वर्ते छे, बाह्य में गम्मे केटला पुण्य ना उदय में सहयोग सामग्री प्राप्त थाय छे, एमां आसक्ति पूर्वक जोड़ातो नथी, एमां आसक्ति पूर्वक एने भोगवतो नथी, એનો માત્ર જ્ઞાતા રહે છે, એ જ્ઞાન ના જ્ઞેય છે માનીને એનાથી ભિન્ન પોતાના આત્મતત્વ માં અનુભવ માં વધારે ને વધારે લીન થવાની કોશિશ, ચતુર્ગુણ સ્થાન વાળો પંચગુણ સ્થાન માં જવા માટેનો પ્રયત્ન, પંચગુણ સ્થાન વાળો છઠ્ઠા સાતમા ગુણ સ્થાન માં જવા માટેનો પ્રયત્ન, જે આત્મ સ્થિરતા થી હવે વધતી જાય છે, સામાયિક નો કાળ વધતો જાય છે, આત્મામાં અંદરમાં લીન થવાનો કાળ વધતો જાય છે, એની ફ્રીક્વન્સી વધતી જાય છે, તો એવો જીવ હવે સંસારમાં કોઈ રોક છે તો પણ નહીં રોકાશે, અટકશે, બોલો પીટી વાળો, એને ગમે તેટલું મળી જાય, તીર્થંકર નો પુણ્ય નો ઉદય તો સૌથી ઉત્કૃષ્ટ છે ને, તો પણ રોકાય છે, બોલો, મુનિરાજ ને સામે વંદે ચક્રી તથાપી ના મળે અને બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ બોલો રોકાશે, ખરાબ લાગશે, ગુસ્સો આવશે, ક્રોધ આવશે, કઈ થશે. રંજ માત્ર પણ શ્રદ્ધાને તો હવે કોઈ નહીં લગાવી શકે રૂપાવે, પરંતુ એની ચારિત્ર દશાને પણ એની સ્થિરતાને, અરે ઉપરથી પહાડ ઉપરથી શરીરને ફેંકે છે મુનિરાજને, અને શરીર નીચે આવે એની પહેલા તો એ તો ગજબ મને લાગે, આત્મા વચ્ચેથી નીકળીને છઠ્ઠા સાતમામાં જીવતા હતા, એક ઇમેજિન કરો અંતકૃત કેવડીનું સ્વરૂપ, એ આત્મા વચ્ચેથી નીકળ્યો. હજી તો પહાડ ઉપરથી શરીર નીચે આવે છે, આત્મા વચ્ચેથી નીકળીને અંતરંગમાં સતત તેની પર આરૂઢ થઈને આઠમું, દસમું, અગિયાર, આઠમું, નવમું, દસમું, બારમું ગુણસ્થાન પ્રાપ્ત કરીને, બોલો તેરમા ગુણસ્થાનમાં આવીને, એટલું જ નહીં ચૌદમું ચાર ભાતી કર્મ, એટલું જ નહીં ચાર અભાતી કર્મનો સહી કરીને અને સિદ્ધ દશામાં વિરાજમાન થઈ જાય છે શરીર નીચા, અને કહેવાય ઉત્કૃષ્ટ પૂર્ણ જે મોક્ષ દશા છે એને પ્રાપ્ત કરવા માટે જે જીવ તૈયાર થયો છે એને તો હવે કોઈ ઉદય ભાવ, એની અંદરમાં થવા વાળા ઉદય ભાવથી પણ નિરંતર ભેદ વિજ્ઞાન થશે. આ મારી ચીજ નથી, આ મારો ભાવ નથી, આ મારું તત્વ નથી, આ મારો સ્વભાવ નથી, આ વિપરીત સ્વભાવી છે, આ રાજદેશના પરિણામ એ કરવા યોગ્ય નથી, આ દુઃખદાયી છે, આકુરતાજન્ય છે, દુઃખરૂપ છે, વિપરીત સ્વભાવી, અશુચિ, મલિન, અપવિત્ર ભાવ છે, અને હું પવિત્ર આત્મા તત્વ છું એવી અંદરમાં આપણે બધા સાધના કરીએ તો આખો જે વિષય આપણો ચાલી રહ્યો હતો 27 ગાથા સુધીનો એ પૂર્ણ થાય છે. હવે આખો વિષય બદલાય છે 27 ગાથાથી આપણે આગળ.